એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેણે તાજેતરમાં જ સાહિત્ય જગતમાં ખૂબ ચર્ચા જગાવી છે. ક્રિસ્ટીન હેનાની 2024માં આવેલી નવલકથા ધ વુમેન.
અને આ માત્ર એક નવલકથા નથી, પણ ઇતિહાસના એક ભૂલાઈ ગયેલા પ્રકરણને ફરીથી જીવંત કરવાનો એક શક્તિશાળી પ્રયાસ છે.
બરાબર.
ક્રિસ્ટીન હેનાની ખાસિયત જ એ છે કે તેઓ ઇતિહાસના એવા પાનાઓ ખોલે છે જેમાંથી સ્ત્રીઓના અવાજને, તેમના યોગદાનને જાણે ભૂંસી નાખવામાં આવ્યો હોય.
બિલકુલ. આપણે એમની ધ નાઇટિંગેલમાં પણ આ જોયું છે. ધ વુમન આપણને વિયેતનામ યુદ્ધના એક એવા મોરચા પર લઈ જાય છે જેના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. નર્સોનો મોરચો,
હા, જેમના વિશે કોઈ વાત જ નથી કરતું.
આ વાર્તા એ લગભગ 11,000 અમેરિકન સ્ત્રીઓને અર્પણ છે જેમણે ત્યાં સેવા આપી હતી પણ જેમના બલિદાનને ક્યારેય એ સન્માન મળ્યું જ નહીં. તો આજની આપણી ચર્ચાનો હેતુ માત્ર વાર્તા કહેવાનો નથી, પણ એ સમજવાનો છે કે યુદ્ધ સ્ત્રીઓ માટે શું અર્થ ધરાવે છે, અને જ્યારે દેશ જજ તમારી સેવાને નકારી કાઢે ત્યારે શું થાય છે.
અને આ બધું આપણે સમજીશું વાર્તાની નાયિકા ફ્રાન્સિસ ફ્રેન્કી મેગ્રાથની આંખોથી.
તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. કોણ છે આ ફ્રેન્કી? એની દુનિયા કેવી છે?
તો વાત શરૂ થાય છે 1965ના કેલિફોર્નિયાથી, કોરોનાડો આઇલેન્ડ, એક સુંદર, સુરક્ષિત અને એમ કહી શકાય કે સંસ્કારી દુનિયા. ફ્રેન્કી 20 વર્ષની એક યુવતી છે જેનું ભવિષ્ય, મતલબ એના માતા પિતાએ નક્કી કરી દીધું છે.
શું નક્કી કર્યું છે?
કે સારા ઘરમાં લગ્ન કરીને ઘર વસાવવું. એ જમાનાની છોકરીઓ માટે આ જ એકમાત્ર સપનું ગણાતું, ખરું ને?
એટલે કે એક એવી દુનિયા જ્યાં બધું જ નક્કી હતું, એક પાક્કો સુરક્ષિત રસ્તો. પણ પછી એવું તો શું બને છે કે આ રસ્તો છોડીને તે વિયેટનામની આગમાં કૂદી પડવા તૈયાર થઈ જાય છે.
એ પરિવર્તનનું કારણ બને છે તેનો મોટો ભાઈ ફિનલી. ફ્રેન્કી માટે ફિનલી એનો હીરો છે.
અચ્છા.
જ્યારે ફિનલી દેશ સેવા માટે વિયેતનામ જાય છે ત્યારે ફ્રેન્કીના પરિવાર માટે એક ગૌરવની વાત છે. પણ જ્યારે યુદ્ધમાં ફિનલી શહીદ થાય છે ત્યારે ફ્રેન્કીની આખી દુનિયા વેરવિખર થઈ જાય છે.
બધું જ ભાંગી પડે છે.
હા, એનું સુરક્ષિત જીવન, એના સપના, બધું જ.
અને મને લાગે છે કે આ આઘાત જ તેનામાં કંઈક નવું કરવાની ચિનગારી પ્રગટાવે છે. શોક ઘણીવાર આપણને દિશાવિહીન બનાવી દે છે, પણ ફ્રેન્કી માટે એ એક નવી દિશા શોધવાનું કારણ બને છે, ખરું ને?
તમે સાચું પકડ્યું. એ શોકની સ્થિતિમાં એક દિવસ તેમના ઘરે ડિનર પાર્ટીમાં કોઈ મહેમાન એક સામાન્ય વાતચીતમાં કહે છે, વિમેન કેન બી હીરોઝ ટુ.
સ્ત્રીઓ પણ નાયક બની શકે છે.
બસ આ એક વાક્ય ફ્રેન્કીના મનમાં ઘર કરી જાય છે. એને લાગે છે કે ભાઈની વિરાસતને આગળ વધારવાનો અને પોતાના જીવનને કોઈ અર્થ આપવાનો આ જ રસ્તો છે.
અને તે એક એવો નિર્ણય લે છે જે તેના પરિવાર માટે, એ સમયના સમાજ માટે અકલ્પનીય હતો, આર્મી નર્સ કોર્પ્સમાં જોડાવાનો.
બિલકુલ. અને એના માતા પિતા આ નિર્ણયનો સખત વિરોધ કરે છે. તેઓ ઈચ્છે છે કે દીકરી સુરક્ષિત રહે, યુદ્ધની ભયાનકતાથી દૂર રહે.
પણ ફ્રેન્કી હવે માનતી નથી.
ના, હવે રોકાઈ શકે એમ નથી. દેશભક્તિ, ભાઈનું બલિદાન અને પોતાના અસ્તિત્વને સાર્થક કરવાની તીવ્ર ઈચ્છા સાથે તે વિયેતનામ જવા નીકળી પડે છે. તેના મનમાં સેવા અને બહાદુરીના રોમેન્ટિક ખ્યાલો છે.
પણ વાસ્તવિકતા એના બધા ભ્રમ તોડી નાખવાની હતી.
ચોક્કસપણે.
અહીંથી જ વાર્તાનો બીજો અને સૌથી મહત્વનો અધ્યાય શરૂ થાય છે. એક આદર્શવાદી સ્વપ્ન સાથે ફ્રેન્કી યુદ્ધભૂમિ પર પહોંચે છે, પણ વિયેતનામની ધરતી પર પગ મૂકતા જ તેને જે અનુભવ થાય છે તે કેવો હતો?
એ અનુભવને એક શબ્દમાં કહેવું હોય તો આઘાતજનક. તેણે જે કલ્પના કરી હતી તેનાથી બિલકુલ વિપરીત. MASH શૈલીની ફિલ્ડ હોસ્પિટલનો માહોલ નરક જેવો હતો. હવામાં લોહી, દવા અને મૃત્યુની ગંધ, હેલિકોપ્ટરના પાંખિયાઓનો કાન ફાડી નાખતો સત્તલ અવાજ જેને ચોપ 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 કહેવાતો,
અને એમાંથી ઉતરતા ઘાયલ સૈનિકો.
હા, લોહી લુહાણ, કોઈકના હાથ નથી, કોઈકના પગ નથી, એવા યુવાન સૈનિકો. ફ્રેન્કી આ બધા માટે બિલકુલ તૈયાર નહોતી.
આવી પરિસ્થિતિમાં તો કોઈનું પણ મનોબળ તૂટી જાય. આ અરાજકતા અને ભયના માહોલમાં ટકી રહેવા માટે તેને કોઈ સહારો મળે છે? કારણ કે આવી જગ્યાએ એકલા રહેવું અશક્ય છે.
બિલકુલ, અને એ સહારો જ આ વાર્તાનું હૃદય છે. આ નર્કમાં જ્યાં વ્યવસ્થા ભાંગી પડી હોય ત્યાં માનવ સંબંધો જ ટકી રહેવા માટેનો એકમાત્ર આધાર બની જાય છે.
કોણ મળે છે એને?
તેને બે બીજી નર્સો મળે છે, એથેલ ફ્લિન્ટ અને બાર્બ જોન્સન.
અચ્છા, આ પાત્રો પણ રસપ્રદ છે. એથેલ જે અનુભવી અને થોડી કઠોર છે, જે ફ્રેન્કીને શીખવે છે કે અહીં લાગણીઓથી કામ નહીં ચાલે,
અને બીજી તરફ બાર્બ જે શાંત અને દયાળુ છે, જે બધાનું મનોબળ ટકાવી રાખે છે.
એટલે આ ત્રણેયની મિત્રતા
એક અતૂટ બંધનમાં ફેરવાય છે. તેઓ એકબીજા માટે પરિવાર બની જાય છે. દિવસના અંતે એ ભયાનકતા જોયા પછી તેઓ એકબીજા સાથે પોતાનું દર્દ વહેંચીને જ જીવતા રહી શકે છે. આ સ્ત્રીઓની મિત્રતા જ તેમનું સૌથી મોટું હથિયાર અને ભક્તર બને છે.
અને આ સંબંધોની સાથે યુદ્ધભૂમિ પર પ્રેમ પણ પાંગરે છે, જે કદાચ આવી જગ્યાએ સૌથી નાજુક અને કિંમતી વસ્તુ હોય.
હા, ખૂબ જ નાજુક અને ક્ષણભંગુર. ફ્રેન્કી રાય વોલ્ચ નામના એક હેલિકોપ્ટર પાયલટના પ્રેમમાં પડે છે.
એમનો સંબંધ કેવો છે?
એમનો સંબંધ એ યુદ્ધની કાલીમા વચ્ચે આશાના એક ટમટમતા દીવા જેવો છે, સામાન્ય જીવન જીવવાની એક ઝંખના. આ સિવાય તે ડૉક્ટર જેમી કેલાહન સાથે પણ કામ કરે છે, જે એક પ્રતિભાશાળી પણ યુદ્ધની ક્રૂરતા જોઈને કઠોર બની ગયેલા સર્જન છે. આ બધા સંબંધો તેને જીવંત રાખે છે.
પણ પછી વાર્તા તેની પરાકાષ્ઠાએ પહોંચે છે, ટેટ ઓફેન્સિવ. આ માત્ર એક લશ્કરી ઘટના નહોતી, પણ એક મનોવૈજ્ઞાનિક વિસ્ફોટ હતો. એના વિશે થોડું સમજાવશો?
જરૂર. ટેટ ઓફેન્સિવ 1968માં ઉત્તર વિયેતનામ દ્વારા કરવામાં આવેલો એક મોટો અને અણધાર્યો હુમલો હતો.
અણધાર્યો?
હા, કારણ કે ત્યાં સુધી અમેરિકન સરકાર અને જનતાને એમ હતું કે તેઓ યુદ્ધ જીતી રહ્યા છે. પણ આ હુમલાએ એ ભ્રમ તોડી નાખ્યો. એણે બતાવ્યું કે દુશ્મન ગમે ત્યારે ગમે ત્યાં હુમલો કરી શકે છે.
અમે ફ્રેન્કી માટે આનો અર્થ હતો
અકલ્પનીય વિનાશ.
એટલે કે હોસ્પિટલ ઘાયલોથી ઉભરાઈ ગઈ હશે?
ઉભરાઈ ગઈ એ તો નાનો શબ્દ છે, એ નર્ક બની ગઈ. ફ્રેન્કી અને બીજી નર્સો દિવસો સુધી ઊંઘ્યા વિના કામ કરે છે. તે એટલી ભયાનક ઈજાઓ અને એટલા મૃત્યુ જુએ છે કે તેની અંદરનો આદર્શવાદ અને નિર્દોષતા
હંમેશા માટે મરી જાય છે.
ટેટ ઓફેન્સિવ તેના મન પર એવા ઘા છોડી જાય છે જે ક્યારેય રૂઝાવાના નહોતા.
ક્યારેય નહીં.
આવી ભયાનકતામાંથી પસાર થયા પછી કોઈ પણ વ્યક્તિ એવી અપેક્ષા રાખે કે ઘરે પાછા ફર્યા પછી તેને શાંતિ અને સન્માન મળશે. પણ ફ્રેન્કીના કિસ્સામાં તો જાણે એક યુદ્ધ પૂરું થયું અને બીજું વધુ અઘરું યુદ્ધ ઘરાંગણે શરૂ થયું.
અને આ વાર્તાનો સૌથી દુઃખદ અને ચોંકાવનારો ભાગ છે.
કેમ?
ફ્રેન્કી એવી અપેક્ષા સાથે અમેરિકા પાછી ફરે છે કે લોકો તેના બલિદાનની કદર કરશે, પણ તેનું સ્વાગત કૃતજ્ઞતાથી નહીં પણ ઉદાસીનતા અને તિરસ્કારથી થાય છે.
તિરસ્કારથી?
હા.
એ સમયે અમેરિકા યુદ્ધ વિરોધી પ્રદર્શનોથી સળગી ગયું હતું. સૈનિકોને નાયક નહીં પણ બાળકોના હત્યારા અને ખલનાયક તરીકે જોવામાં આવતા હતા.
અને સૌથી મોટો આઘાત તો તેને ત્યારે લાગે છે જ્યારે તેના અસ્તિત્વને જ નકારી કાઢવામાં આવે છે. તેને વારંવાર એક વાક્ય સાંભળવા મળે છે, વિયેતનામમાં કોઈ સ્ત્રીઓ ન હતી.
વિચારો, આ વાક્ય કેટલું ભયંકર છે.
આ તો ઓળખને જ ભૂસી નાખવા બરાબર છે.
બિલકુલ. એ વાક્યનો અર્થ એ હતો કે તેની સેવા, તેનું બલિદાન, તેણે જોયેલી ભયાનકતા, આ બધું અસ્તિત્વ જ નથી ધરાવતું. પોતાના જ દેશમાં તે અદૃશ્ય બની જાય છે.
અને એના માતા પિતા?
એ પણ એનું દર્દ સમજી શકતા નથી. તેઓ ઈચ્છે છે કે ફ્રેન્કી બધું ભૂલીને એક સામાન્ય છોકરીની જેમ લગ્ન કરી લે.
આ તો એકલતાને ચરમસીમા કહેવાય. જે અનુભવોએ તેને સંપૂર્ણપણે બદલી નાખી, એ અનુભવોને સ્વીકારવા જ કોઈ તૈયાર નથી. આ સ્થિતિમાં તે શું કરે છે?
આ એકલતા અને હતાશા તેને એક વિચિત્ર નિર્ણય લેવા મજબૂર કરે છે. તે ફરીથી બીજા પ્રવાસ માટે વિયેતનામ જવાનું નક્કી કરે છે.
ફરીથી? કેમ?
કારણ કે તેને લાગે છે કે ભલે ત્યાં નરક હોય, પણ ઓછામાં ઓછું ત્યાં તેનું અસ્તિત્વ છે, તેની એક ઓળખ છે. અમેરિકા કરતાં વિયેતનામની યુદ્ધભૂમિ તેને વધુ પોતાની લાગે છે.
પણ આ બીજો પ્રવાસ તો તેના માટે વધુ ઘાતક સાબિત થાય છે. એ તેને માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે તોડી નાખે છે.
હા, બીજા પ્રવાસમાં તે રાય સહિત અનેક અંગત નુકસાનનો સામનો કરે છે. અને જ્યારે તે આખરે ઘરે પાછી ફરે છે ત્યારે તે એ ફ્રેન્કી નથી રહી જે ગઈ હતી.
એને શું થાય છે?
તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર એટલે કે PTSDનો શિકાર બને છે. ભયાનક સપના, ભૂતકાળની ઘટનાઓના ફ્લેશબેક્સ, સતત ડર અને ચિંતા તે એક જીવતી લાશ જેવી બની જાય છે.
અને એ સમયમાં PTSD વિશે ખાસ કરીને સ્ત્રીઓમાં બહુ જાણકારી પણ નહોતી, એટલે કે જે સંસ્થાઓએ તેને મદદ કરવી જોઈતી હતી
ત્યાંથી પણ તેને નિરાશા જ મળી. આ સિસ્ટમની સૌથી મોટી નિષ્ફળતા હતી. જ્યારે તે વેટરન્સ એડમિનિસ્ટ્રેશન પાસે મદદ માટે જાય છે ત્યારે તેને કહેવામાં આવે છે કે આ સુવિધાઓ ફક્ત પુરુષ સૈનિકો માટે છે,
કારણ કે
વિયેતનામમાં કોઈ સ્ત્રી નહોતી.
બરાબર, એ જ કારણ. સમાજ અને સરકાર બંને તરફથી નકારાતા તે પોતાનું દર્દ ભૂલવા માટે દારૂ અને દવાઓના રવાડે ચડી જાય છે. એ સમયે એવું લાગે છે કે તે આ અંધકારમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. આ ગાઢ નિરાશામાં તેની પાસે શું બચે છે?
ફક્ત તેની બે મિત્રો, એથેલ અને બાર્બ. ફક્ત તેઓ જ જાણતી હતી કે ફ્રેન્કી કઈ પીડામાંથી પસાર થઈ રહી છે, કારણ કે તેઓ પણ ત્યાં હતી. તેમની મિત્રતા જ તેને સંપૂર્ણપણે તૂટી જતા બચાવે છે.
એટલે કે સપોર્ટ સિસ્ટમ કેટલી જરૂરી છે એ પણ આ વાર્તા બતાવે છે.
ચોક્કસ.
ફ્રેન્કીની આ યાત્રા આપણને ઇતિહાસ કેવી રીતે લખાય છે એના પર વિચાર કરવા મજબૂર કરે છે. આટલા વર્ષોના સંઘર્ષ અને અંધકાર પછી આ વાર્તાનો અંત આશા તરફ કેવી રીતે વળે છે?
પરિવર્તનની હવા ધીમે ધીમે ફૂંકાય છે. વર્ષો પછી 1980ના દાયકામાં જ્યારે વોશિંગ્ટન DCમાં વિયેતનામ વોટરન્સ મેમોરિયલ બનાવવાનો નિર્ણય લેવાય છે ત્યારે દેશમાં યુદ્ધ વિશેની ચર્ચાનો માહોલ બદલાય છે.
લોકો બોલતા થાય છે.
હા, વર્ષોની ચૂપકીદી પછી લોકો પોતાના અનુભવો વિશે વાત કરવાનું શરૂ કરે છે.
અને આ સ્મારક ફ્રેન્કી અને તેના જેવી હજારો સ્ત્રીઓ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે.
બરાબર. ફ્રેન્કી, એથેલ અને બાર્બ સાથે એ સ્મારકના ઉદ્ઘાટન સમારોહમાં જાય છે. ત્યાં કાળી ગ્રેનાઇટની દિવાલ પર હજારો શહીદોના નામ કોતરેલા જોઈને તેને પહેલીવાર લાગે છે કે તે એકલી નથી.
એને એક સમુદાયનો અનુભવ થાય છે, સ્વીકૃતિનો.
હા, અને એક ક્ષણે તે નક્કી કરે છે કે હવે તે પોતાના ભૂતકાળથી ભાગશે નહીં, પણ તેનો સામનો કરશે.
તે પોતાની વાર્તા કહેવાનું શરૂ કરે છે, પોતાનો અવાજ પાછો મેળવે છે.
બરાબર. તે પોતાની અને પોતાના જેવી હજારો અદૃશ્ય સ્ત્રીઓની વાર્તા કહેવાનું શરૂ કરે છે અને એ સમારોહમાં દાયકાઓ પછી તેને એ શબ્દો સાંભળવા મળે છે જેની તે રાહ જોતી હતી.
કયા શબ્દો?
જ્યારે બીજા પુરુષ સૈનિકો તેની પાસે આવીને કહે છે, વેલકમ હોમ.
વેલકમ હોમ, બે સાધારણ શબ્દો, પણ ફ્રેન્કી માટે એનો અર્થ ઘણો મોટો હતો.
હા, એમાં વર્ષોની પીડાનો અંત હતો. એમાં એ સન્માન અને સ્વીકૃતિ હતી જે તેનો દેશ તેને આટલા વર્ષો સુધી આપી શક્યો નહોતો.
એ ક્ષણે એનું યુદ્ધ ખરેખર સમાપ્ત થાય છે, ખરું ને?
બિલકુલ. બહારનું યુદ્ધ તો ક્યારનું પતી ગયું હતું, પણ અંદરનું યુદ્ધ અહીં પૂરું થાય છે, કારણ કે તેણે પોતાની ઓળખ અને ઇતિહાસમાં પોતાનું યોગ્ય સ્થાન પાછું મેળવી લીધું હતું.
તે હવે પીડિતા નથી,
પણ એક સર્વાઇવલ છે, એક યોદ્ધા છે જેણે પોતાની લડાઈ જીતી લીધી છે.
આ વાર્તા આપણને શીખવે છે કે ઇતિહાસ ફક્ત વિજેતાઓ કે પુરુષો દ્વારા નથી લખાતો. જેમના અવાજ દબાવી દેવામાં આવ્યા છે તેમની વાર્તાઓ કહ્યા વિના ઇતિહાસ અધૂરો અને અસત્ય છે.
અને સાચી વીરતા કદાચ યુદ્ધના મેદાનમાં દુશ્મનને હરાવવામાં નહીં, પણ યુદ્ધ પછી પોતાના તૂટેલા અસ્તિત્વને ફરીથી જોડવામાં અને પોતાના સત્યને દુનિયા સમક્ષ મૂકવાની હિંમતમાં છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.